અને તમારો સવાલ છે, કર્મનો ઉદય થયો હોય ત્યારે ખૂબ હાઈવોય કરી હોય, આક્રમણ કર્યો હોય, અને પછી જ્યારે સમજણ આવી ત્યારે ખૂબ પશ્ચાતાપ પણ કર્યો હોય, તો પણ આ ભાવમાં કે બીજા ભાવમાં કર્મો ભોગવવા જ પડે? બેન, કર્મો બે પ્રકારના હોય, નિકાચિત અને અનિકાચિત. જે કર્મો ખૂબ જ રસપૂર્વક કષાયોની તીવ્રતામાં બાંધ્યા હોય ને, તે કર્મ નિકાચિત થઈ જાય. જેમ કે મહાવીર ભગવાને સૈયા બાલકના કાનમાં ધગધગતું શિશુ રેડ્યું ત્યારે ક્રોધ કસાય, અહંકારનો કસાય કેટલી તીવ્રતાથી ઉદયમાં આવ્યો હશે કે જીવતા જાગતા માણસના કાનમાં ધગધગતું શિશુ રેડતા એમનો આત્મા જરાય હલ્યો પણ નહીં. સામેલો માણસ આંખ સામે તરફડી તરફડીને મર્યો, છતાં ભગવાનના આત્માને એમને તો થયું કે આવાને તો આવો જ દંડ મળવો જોઈએ. દુષ્કર્મ કર્યાનો સંતાપ નહીં, સંતોષ થયો. આવા કર્મ નિકાચિત બની જાય છે, જે ભોગવે જ છૂટકો થાય છે. તમે કંઈ પણ કરો, મનથી પશ્ચાતાપ કરો, ગીતાર્થ પાસે પ્રાયશ્ચિત લો, તપ જપ કરો, એનાથી થોડી મોળાશ જરૂર આવે, પણ ભોગવ્યા વગર તો આવા નિકાચિત કર્મમાંથી મુક્ત થવાય જ નહીં. ભગવાનને જુઓ ને, 12.5 વર્ષ સુધી મૌન અને ધ્યાનની સાધના કરી. બીજા આ સાધનામાં બીજા કેટલાય અનિકાચિત કર્મને નિર્જરી નાખ્યા, પરંતુ આ કર્મ ના નિર્જરાયો. આ નિકાચિત કર્મને કારણે જ્યારે સૈયા પાલકનો જીવ ભગવાનના કાનમાં ખિલ્લા ઠોકે છે અને ભગવાન એને સમતા ભાવે સ્વીકારી લે છે, ત્યારે તે કર્મ ભોગવાય છે. એટલે સમજો, સતત આત્માની જાગૃતતા રાખો કે કષાયોની તીવ્રતામાં નિકાચિત કર્મ ના બંધાઈ જાય. દુષ્કર્મ તો કરો છો, પાછો એને સ્ટેમ્પ પણ મારો છો કે બરાબર કર્યું, સારું કર્યું, આમ જ કરવા જેવું હતું. જુઠ્ઠું બોલીને વિશ્વાસઘાત કરીને મનમાં ખુશ થાવ છો કે કેવા ઉલ્લુ બનાયા, કોઈને ખબર ન પડી. અરે, કોઈને ખબર પડી કે ન પડી, પણ તે તો તારા આત્માને દુર્ગતિમાં ફેંકી દે એવા નિકાચિત કર્મ બાંધી લીધા. હસતા તે બાંધ્યા કર્મ, રોતા ન છૂટે પ્રાણીઆ. માટે 24 કલાક આત્માની જાગૃતતા રાખો. એને જ ધર્મ કીધો છે, આત્માની જાગૃતતાને જ ધર્મ કીધો છે. ભયંકર કર્મો આત્માની બેભાન અવસ્થામાં જ બંધાય છે. જેનો આત્મા જાગૃત હોય, પોતે શું કરી રહ્યા છે તેની સભાનતા હોય, તે ભયંકર કર્મ બાંધી શકે જ નહીં. નિકાચિત કર્મ ફક્ત કાનમાં શિશુ રેડવા એવા કૃત્યથી જ બંધાય એવું નથી. કોઈને વગર મોતે મરવું પડે ને, એવી કાનમાં ફૂંક મારવાથી પણ બંધાઈ જાય છે. માટે જાગ્યા ત્યારથી સવાર આ ઘડીથી જ ધર્મ અને કર્મ પ્રત્યે સજાગ થઈ જાઓ. કોણ જુએ છે, કોને ખબર પડવાની છે, એમ ના, જોવા વાળો કોઈ બહારનો નથી, તારી અંદર જ બેઠો છે. તારો ચોકીદાર તારી પાસે જ છે, તે તારા પળે પળના કાર્યની નોંધ લઈ રહ્યો છે, પળે પળના તારા કર્મના ભોગવતાનો હિસાબ લખી રહ્યો છે. માટે બચીને જઈશ તો જઈશ ક્યાં? તમારો સવાલ છે કે પશ્ચાતાપ કરવા છતાં આ ભાવમાં કે બીજા ભાવમાં કર્મ ભોગવવા જ પડે? હા બેન, પશ્ચાતાપ કરવાથી કર્મ ફળમાં મૂળાશ જરૂર આવે, બાકી અનિકાચિત કર્મ નિર્જરવાનો એક જ રસ્તો છે કે તે કર્મ ઉદયમાં આવ્યા પહેલા, આવ્યા પછી ન થઈ શકે, આવ્યા પહેલા સ્વાધ્યાય ધ્યાન કાયોસર ત્રણેય તપનો સમન્વય કરી મન વચન કાયાની સ્થિરતા કરી સમતા ભાવમાં અને અનિત્ય ભાવનામાં સ્થિર થઈ અનિકાચિત કર્મ નિર્જરી શકાય છે. પ્રશ્નોત્તર તમારા ભાગ બે માં સવાલ નંબર 198-260 બરાબર વાંચી જાઓ. સ્વાધ્યાય ધ્યાન કાયોત્સર્ગ વિશે સારી એવી માહિતી મળી જશે. પુસ્તક ક્યાંથી મળશે તે જાણવા માટે મને વોટ્સએપ કરો. આવા સવાલના જવાબ સાંભળવા માટે, પોડકાસ્ટ સ્ટુડિયોની લિંક મેળવવા માટે વોટ્સએપ કરો. પુસ્તક ફ્રીમાં છે, પણ જાણકારી મેળવવા માટે પુસ્તક વાંચવાની તકલીફ તો તમારે પોતે જ લેવી પડશે. તો સવાલ સમજાઈ ગયો હશે. કોઈ પણ કર્મ આત્માની બેભાન અવસ્થામાં ન કરવું. કર્મ થઈ ગયા પછી ભાન આવે ત્યારે પશ્ચાતાપ જરૂર કરવો, ફરી આવું કૃત્ય કરવું નહીં એવો નિર્ણય કરવો, એવું ભગવાન પાસે બળ માંગવું, આ કૃત્ય ફરીથી ન થાય એનો સાચો પશ્ચાતાપ છે. અનિકાચિત કર્મો ધ્યાન દ્વારા ખપાવવા, એના માટે પ્રયત્નશીલ રહેવું. જો આ કાર્ય માનવ ભવ સિવાય થઈ શકતું નથી, માટે મળેલ દુર્લભ ભવની કિંમત સમજવી, ઉદયમાં આવેલા કર્મ સમતા ભાવે વેદવા. મહારાજ કરેલા ઉદયમાં આવ્યા છે, બીજા કોઈના નથી એવી દ્રઢ શ્રદ્ધા રાખી બને તેટલું ક્ષમતામાં રહેવું, જેથી કર્મની રીલ ફાસ્ટ ફરે છે એ જલ્દી ભોગવાઈ જાય છે, અને જો ક્ષમતા ન રાખો, વધારે ચિંતા કરો તો એ લંબાતું જાય. તો આ રીતના ઉદયમાં આવેલા કર્મથી જલ્દી મુક્ત થવાય છે ક્ષમતામાં રહીને. કર્મ હજી ઉદયમાં આવ્યું ન હોય એની પહેલા એને ધ્યાનથી નિર્જરી શકાય છે, અને નવા બાંધતા હંમેશા જાગૃતતા રાખવી. આ જ રસ્તો છે કર્મથી છૂટવા માટે. ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધિ મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. તમારો સવાલ છે કે તમને ઘણા વખતથી વારંવાર એવું થાય છે કે દેવ ગુરુ કે ધર્મના લગતા કોઈ ખરાબ વિચારો આવે, કે પછી કોઈને મારવાના વિચારો આવે, અને પણ કોઈ કારણ વગર. અને આવા વિચારો આવે એટલે મગજ ડિસ્ટર્બ થઈ જાય. ઘણી વાર ટ્રાય કરું કે આવા વિચારો ન આવે, હું માફી માંગું, પણ વિચારો મનમાં એક રીતે ગૂંટાયા જ કરે છે, અને ડર લાગે છે કે હવે પાછા એવા જ વિચારો આવશે. તો આ બધામાંથી કેવી રીતના છૂટું? ભાઈ, આ જે વિચારો ઉઠે છે, વિકલ્પો ઉઠે છે મનમાં, એ પણ કોઈ જન્મના કરેલા કર્મ પ્રમાણે ઉદયમાં આવ્યા છે. તો સ્પ્રિંગ જેવું છે, જો એને તમે દબાવવા જશો વધારે તો એ ડબલ જોરથી ઉછળશે. એટલે પહેલું કામ તો એ જ કરવો કે જે આવે છે એને આવવા દો, એના પ્રત્યે બહુ ધ્યાન નહીં આપો, એવોઇડ કરો, પણ એને પ્રેસ કરીને બંધ નહીં કરો. જેમ તમે બેઠા છો બહાર ને આકાશમાં વાદળા પસાર થઈ રહ્યા છે, તમે એમાં ઇન્વોલ્વ નથી થતા, ખાલી જોયા કરો છો. એમ સમજી લો કે હવે આ જેટલું બી ઉદ્ભવમાં આવ્યું છે એને આવી જવા દે, હું એની અંદર ઇન્વોલ્વ નથી થતો. જો તમે એમ વિચાર કરશો મને હમણાં આવા વિચારો આવશે, મને આમ થશે, મને કેમ આવા વિચારો આવે છે, તો તમે એની અંદર ઇન્વોલ્વ થઈ ગયા, એ વિચારોની અંદર ઓતપ્રોત થઈ ગયા, તમે એને મહત્વ આપી દીધું, તો એ વધારે ને વધારે આવશે. કુદરતનો નિયમ છે કે જેને તમે મહત્વ આપો, જેના પર વધુ ધ્યાન આપો, એને તમારી તાકાત મળી જાય, એ જોરદાર બની જાય. પછી તમારો કોઈ કુસંસ્કાર હોય, કોઈ ખરાબ આદત હોય, એને પર જો તમે એના પ્રત્યે વારંવાર ધ્યાન આપો એટલે એને જોર મળી ગયું, એને તાકાત મળી ગયું, પછી જલ્દી જશે ને. એટલે હવે આને તમે એવોઇડ કરો, એના પર બહુ ધ્યાન નહીં આપો. મને વિચાર આવશે, નહીં આવે, કેવા વિચાર આવે છે, કેમ મને આવું થાય છે, મને દેવગુરુ વિશે કેમ ખરાબ વિચાર આવે છે, મને મરવાના વિચાર કેમ આવે છે, કાંઈ જ નહીં વિચારો. જે આવે છે ને આ બધું આવો, તમે ઇન્વોલ્વ નહીં થાવ, તમે ખાલી અલગ પ્રેક્ષક છો અને મારા વિચારો વહી રહ્યા છે એમ વહી જવા દો. એને આવું ચાલશે, ઘણું ચાલશે, ખૂબ ઉભરા આવશે, ખૂબ ઉભરા આવશે. એમ કરતાં કરતાં પછી જો એના પર તમે ધ્યાન નહીં આપો ને તો એ વીક થઈ જશે, એ નબળા થઈ જશે અને પછી એ બેસી જશે. આ બધા અનુભવમાંથી ઘણા પસાર થતા હોય છે. ઘણાના આવા અનુભવના મને મેસેજ ફોન આવતા જ રહે છે. પણ જો તમે વીક પડ્યા તો એ વિચારો તમારા ઉપર આધિપત્ય જમાવી દેશે. પછી કાંઈ નહીં હોય ત્યારે પણ મનમાં આવા બધા વિચારો પાછા ઉદ્ભવશે. એટલે છોડી દો, મારે કંઈ લેવા દેવા જ નથી, મારે ના વિચારોને શું, ભલે આવે, આવવા દો, આવો, જેને આવવો એ આવો. જે કાળે જે બન્યું એનો સ્વીકાર, તો એ વસ્તુ જશે. એ સ્વીકાર કરી લો, આ વખતે અત્યારે આ ઘડીએ મને વિચારો આવે છે, ધેટ્સ ઓલ, હવે આવવા દો, ભલે આવે. એ ઉભરા બધા એની જાતે સમજશે. એને જેટલું એવોઇડ કરશો એ નબળું પડશે, એના પર જેટલું ધ્યાન આપશો એ સબળા થઈ જશે. એટલે આનો આ રસ્તો એક છે કે વિચારોને આવવા દો, એને એવોઇડ કરો અને બિલકુલ મહત્વ નહીં આપો. બીજું, તમારી જાતને તમે વધારે કાર્યરત રાખો, બીજા બીજામાં કાર્યરત રાખો, એટલે આવો ચાન્સ ઓછો મળે. અને બીજામાં કાર્યરત હોય તમે એ વખતે પણ આ વિચારો તો આવી જવાના, એવોઇડ કરો. તમે હવે એવું વિચારો જ નહીં કે મને વિચાર આવે છે, અન્ડરસ્ટેન્ડ, એ વિચારવાનું છોડી દો કે વિચાર આવે છે, વિચાર આવે છે તો આવવા દો. એમ કરતા કરતા એ ઓછા થશે, એને મહત્વ નહીં આપો. બીજું, અમુક સમય રેગ્યુલર સવાર, બપોર, સાંજ, જ્યારે બી રાતના ત્યારે બી ટાઈમ મળતો હોય ત્યારે એકદમ ટોટલી મૌન રાખી મન વચન અને કાયાને સ્થિર કરવાનો પ્રયત્ન કરો. કાયાને સ્થિર કરી શકશો, મૌન લેશો એટલે વચન સ્થિર થઈ જશે. એ વખતે આ વિચારોનો ધોધ પાછો ચાલુ થશે તો તમારે શું કરવાનું કે ખાલી શ્વાસોશ્વાસ પર ધ્યાન આપો. શ્વાસ આવ્યો, શ્વાસ ગયો, એ સિવાય તમારે કોઈ નિસ્બત નથી. ગમે એટલા વિચારો આવતા હોય તો બોલાવ, તો કામ એક કરવાનું, બસ હમણાંનો આ જે શ્વાસ આવે છે, અત્યારે હું જે શ્વાસ લઈ રહ્યો છું એ મારો વર્તમાન કાળ છે, અને પહેલાનો શ્વાસ ભૂતકાળ, અને પછીનો શ્વાસ ભવિષ્યકાળ. તમે વર્તમાનમાં રહો, વર્તમાનમાં રહેવું એનું નામ જ સામાયિક. તો આવતા જતા શ્વાસને ખાલી જુઓ, શ્વાસ કેવો આવી રહ્યો છે, ગરમ છે, ઠંડો છે, ક્યાં ટચ કરી રહ્યો છે, એમાં ઇન્વોલ્વ થઈ જાઓ. પણ શ્વાસને જોતા જોતા સાથે આ વિચારો આવી રહ્યા છે, મન ભાગી રહ્યું છે, ભાગવા દો. એમ કરતાં કરતાં એ થાકશે. તમે કન્ટિન્યુ આ ક્રિયા ચાલુ રાખો શ્વાસને જોવાની, તો એનાથી થોડુંક આ મન સૂક્ષ્મ બનશે. એ સૂક્ષ્મ બનશે તો પકડમાં આવશે, બાકી નહીં આવે. કે મન પકડમાં આવવું બહુ મુશ્કેલ છે. પણ તમે એમ કહો કે હું નોકરવાળી ગણું છું તો પણ વિચાર આવે છે, આવવા દો. નોકરવાળી ગણો, ધ્યાન નોકર પર આપો, વિચારો પર ધ્યાન નહીં આપો. શું વિચાર આવ્યા એ બી મારે તો જાણવું નથી, એવું મન મક્કમ કરો. મારે તો હવે એ બી નથી જાણવું કે શું વિચાર આવ્યા, કેવા વિચાર આવ્યા, કેમ આવ્યા, કાંઈ નથી જાણવું મારે. જે આવતું એને આવવા દો. હું અલગ છું, એ અલગ છે, મારે ને એને કોઈ લેવા દેવા નથી. મારે અત્યારે નોકર મંત્ર ગણવા છે, નોકર મંત્ર ગણી લો. મારે અત્યારે શ્વાસોશ્વાસ પર ધ્યાન રાખવું છે તો એ કરી લઉં. મારે અત્યારે બીજું કંઈ કામ કરવું છે તો એ કરી લઉં. સાઈડમાં એને આવવું હોય તો આવે, જવું હોય તો જાય, હું શું કામ એના પર ધ્યાન આપું. આ રીતના તમારા મનને મક્કમ કરો અને બને એટલે સારા કાર્યમાં તમારી જાતને ઇન્વોલ્વ કરો. કોઈ આજુબાજુમાં એવા વૃદ્ધ લોકો છે, એકલા છે, તો એમને થોડી વાર કંઈ મદદ કરીએ આપણે. ખાલી 10 મિનિટ એમને પાસે જઈને બેસીએ ને તો એમને ખૂબ રાહત થાય. આવા એકલવાયા લોકો ઘણા છે દુનિયામાં. ઘણાને આ સવારે ખાધું, સાંજે શું ખાશું, એવા પ્રોબ્લેમ છે. તો ખાલી તમે મોડેથી આશ્વાસન બી આપશો, આવા કોઈ કાર્યમાં રત થઈ જશો ને તો ઓટોમેટિક આમાંથી બહાર નીકળી જશો. પણ આમાં જ ઘુમરાયા કરશો ને તો એ વધતું જશે, ઘટશે. ખ્યાલ આવ્યો? તો 3 વસ્તુ કરો, તમારી જાતને એવા સારા સારા કોઈ કામમાં ઇન્વોલ્વ કરો. કોઈ એવી એવું ગ્રુપ હોય કે જે આવું સારું કામ કરતું હોય એની સાથે જોઈન થઈ જાઓ. અને આ જે વિચારો આવે છે એને એની જાતે જેમ આવું એમ આવે ને જેમ થવું એમ થાય એને નેગ્લેક્ટ કરો. અને શ્વાસોશ્વાસ પર ધ્યાન આપો. એ વખતે તમે વચનથી ને કાયથી તો સ્થિર થાઓ, એ તમારા હાથમાં છે. અને મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરો. ન થાય તો તમે ખાલી શ્વાસોશ્વાસ પર ધ્યાન આપો. એમાં શું થશે કે તમારું મન આ કામમાં લાગી ગયું. મનને શું કામ કરવાનું છે ત્યારે શ્વાસોશ્વાસને જોવાનું, તો એ થોડું ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. હવે પૂરેપૂરું મન ઓલા વિચારોમાં નહીં લાગે, થોડું મન શ્વાસ ઉપર આવી ગયું. એમ કરતાં કરતાં એ ઓછું થશે. ઓકે, તો આ બધા પ્રયત્ન તમે ચાલુ કરો, બહુ જલ્દી, બહુ જ જલ્દી તમે આમાંથી બહાર નીકળી જશો. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. શ્રી, તમારો સવાલ છે કે તમે મારો એક જવાબ સાંભળ્યો ઓડિયો. તમે પૂછો છો કે શું તમને લાગે છે કે આપણા સર્વશક્તિમાન ભગવાનને આટલા બધા વિશેષણો કે ઉપનામોની જરૂર છે? આપણી પ્રાર્થનામાં ક્યારેય માંગણીનો સંકેત ન હોવો જોઈએ જે આપણી ક્ષમતાથી કે વાસ્તવિકતાથી પર હોય. સંસારમાં ગળાડું બેઠેલા વ્યક્તિ ક્યારેય સફળ થઈ શકતા નથી. જો મારે પ્રાર્થના કરવી હોય તો એવી કરીશ કે જે શક્ય છે. જેવી રીતે કે ધાર્મિક રીતે અજ્ઞાની વ્યક્તિને જૈન ધર્મના સાચા મુકામ તરફ દોરી જવા વગેરે. ના ભાઈ ના, આપણા સર્વશક્તિમાન ભગવાનને કોઈ જ વિશેષણ કે ઉપનામની જરૂર નથી. એમને જરૂર નથી. અને એમને જરૂર છે માટે આપણે એમને વિશેષણોથી નવાજીએ છીએ એવું પણ નથી. ભગવાન માટે કોઈ વિશેષણ અનાયાસે હૃદયમાંથી ઉદ્ભવે છે એ એટલા માટે કે ભગવાનના ગુણોથી આપણે પ્રભાવિત થયા છીએ. જેમ કે કોઈ સુંદર દ્રશ્ય કે સુંદર નજારો જોતા અનાયાસે મોંમાંથી નીકળી જાય, વાહ શું સુંદર, માર્વેલિયસ. એ સુંદર દ્રશ્ય કે નજારાને કોઈ જરૂર નથી તમારા ઉદ્ગારોને, ન તો આપણે એમની પાસેથી કાંઈ લઈ લેવું છે કે કાંઈ માંગી લેવું છે, પણ હૃદયમાં અહોભાવ ઉદ્ભવતા ભગવાન માટે અનાયાસે ઉદ્ગાર નીકળી જાય છે. એનો અર્થ એ નથી કે તમારે ભગવાન પાસેથી કાંઈ લેવું છે, કાંઈ યાચના કરવી છે માટે તમે એને મસ્કા મારો છો, એવું નથી. ભાઈ ગૌતમ સ્વામીને 24 તીર્થંકર પાસેથી શું લઈ લેવું હતું, છતાં લોગસ્તમાં ગાથા નંબર 5, 6, 7 એમાં ભગવાનને વિશેષણોથી નવાજ્યા જ છે ને. છેલ્લી ગાથા જુઓ, ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ ચંદેશુ નિર્મલેરા, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ આપનારા, સમુદ્ર જેવા ગંભીર, આ બધા ભગવાનને સંબોધેલા વિશેષણો જ છે. નમુત્થુણમ સૂત્ર જુઓ, એ તો ઇન્દ્રે ભગવાનને કરેલી પ્રાર્થના છે. શું ઇન્દ્રને ખબર નહોતી કે ભગવાનને કાંઈ વિશેષણોની જરૂર નથી, કે પછી ઇન્દ્રને કાંઈ માંગણી કરવી હતી ભગવાન પાસે? છતાં આખું નમુત્થુણમ સૂત્ર ભગવાનને સંબોધેલા વિશેષણોથી જ ભરેલું છે. ભગવાનનો જન્મ થાય છે તે જાણી અતિશય આનંદિત થતા ઇન્દ્રના મુખમાંથી અનાયાસે સરી પડેલા શબ્દો છે. માટે કોઈ ભક્ત ભગવાનના ગુણોથી, ભગવાનની અપૂર્વ સાધના અને સિદ્ધિથી, ભગવાને મેળવેલા સર્વોચ્ચ સ્થાનથી જો કોઈ પ્રભાવિત થઈ ભગવાન માટે કોઈ વિશેષણોનો પ્રયોગ કરે તો એમાં કાંઈ જ ખોટું નથી. ભગવાનને જોઈએ છે, ભગવાનને જરૂર છે, એટલા માટે વિશેષણોથી નવાજ્યા છે, એવું છે જ નહીં. ભગવાન તો નિરંજન નિરાકાર છે, એમને શું જોઈએ છે? ભગવાનને આપણે આપણા લેવલ સુધી નીચે લાવીને મૂલકવાની જરૂર નથી. આપણે એક મનુષ્ય બીજા મનુષ્ય માટે એટલું જ વિચારી શકીએ કે જોને કેવા મસ્કા મારે છે. કોઈ કોઈના વખાણ કરતું હોય તો આપણે મગજમાં એટલું જ આવે કે જોને કેવા મસ્કા મારે છે. પણ ભગવાન માટે એવું ના વિચારાય. ભગવાનને સમજવા માટે એક બે પગથિયા ઉપર ચડવું પડે, ત્યારે સમજાય કે ભગવાનને માટે આવા વિશેષણો ઉદ્ભવવા સહજ છે. અને ભગવાન પાસે કોઈ ભૌતિક માંગણી કરવી યોગ્ય પણ નથી. જે આખું રાજ્ય આપી શકે એમ છે, એમની પાસે એક ઘર કે બંગલો ના મંગાય. ભગવાને પોતે જંગલમાં રહી સાધના કરી પોતે પોતાના કર્મનો ક્ષય કરી સિદ્ધિ પદને પામ્યા છે, એવા સિદ્ધ ભગવંતો મને મોક્ષ આપો. સિદ્ધા સિદ્ધિ મમ દિશંતુ, મોક્ષ આપો. જો ગૌતમ સ્વામી જેવા 4 જ્ઞાનના ધણી તીર્થંકરો પાસે સિદ્ધિ પદ માંગતા હોય તો આપણે કેમ નહીં? આપણે એમ વિચારવાની જરૂર નથી કે મારામાં યોગ્યતા છે કે નહીં, હું મોક્ષ માંગું કે નહીં. અરે ભાઈ, તારે માંગવું જ છે તો સર્વોચ્ચ પદ જ માંગ ને. તારી શું યોગ્યતા છે, તને શું આપવું તે આપનાર બરાબર જાણે છે. તો ભાઈ, તું ઘઉંનું જ ખેતર માંગ ને, ઘાસ તો એની જાતે ઉગી નીકળશે, ઘાસ માંગવાની જરૂર નથી. ભાઈ, તું પૂરું ઘર જ માંગ ને, બારી બારણા તો એની સાથે જ મળી જશે, એ માંગવાની જરૂર નથી. અગર તું મોક્ષની કામના કરે છે તો મોક્ષ મળતા પહેલા કેવળ જ્ઞાન જરૂર થશે, ને કેવળ જ્ઞાન થશે તો તું ધાર્મિક રીતે અજ્ઞાન વ્યક્તિને જૈન ધર્મના સાચા મુકામ તરફ દોરી શકીશ. જે તારે બીજાને આપવું છે તે પહેલા તારે તો મેળવવું પડશે કે નહીં? મારે કોઈને 50 રૂપિયા આપવા હશે તો 100 રૂપિયા મારા ખિસ્સામાં જોઈશે કે નહીં? તો પહેલા હું પુરુષાર્થ કરી કેવળ જ્ઞાન મેળવું, પછી બીજાને આપું. ભગવાને એ જ તો કર્યું. 12.5 વર્ષ સુધી સાધના કરી, 12.5 વર્ષ સુધી સંપૂર્ણ મૌન પાળ્યું. એ મંથનમાંથી કેવળ જ્ઞાન રૂપી જે માખણ નીકળ્યું તે લોકોને વેચ્યું. તો જેણે સર્વોચ્ચ પદ પ્રાપ્ત કર્યું છે એની પાસે સર્વોચ્ચ પદની માંગણી કરવી એમાં કાંઈ ખોટું નથી. સંસારમાં ગળાડૂબ બેઠેલા માનવી ક્યારે આધ્યાત્મ તરફ પગલા ભરી લેશે અને ક્યારે મોક્ષના મંડાણ થઈ જશે એ તો બધી અગોચર બાબત છે. આદિનાથ દાદાનો જીવ લલિતાંગ દેવના ભાવમાં કેવો કામા શકતા હતો. છેલ્લા ભાવમાં પણ 100 પુત્ર અને 2 પુત્રી હતી, છતાં તે જ ભવે તીર્થંકર પદ પામી મોક્ષે ગયા કે નહીં? મહાવીર સ્વામીના મોક્ષનું મંડાણ 24 ભાવ પહેલા નૈસાર કઠિયારાના ભાવમાં થયું હતું. અરે દ્રઢ પ્રહારી જેવો હત્યારો તે જ ભાવમાં મોક્ષ પામ્યો. કોના મોક્ષ તરફના મંડાણ કયા ભાવમાં કયા નિમિત્તથી થશે તે તો કેવળ જ્ઞાની જાણે. શું જયવિયરાયમાં દરરોજ ભગવાન પાસે આપણે ચૈત્ય વંદન કરતા બોધિવિદની માંગણી નથી કરતા? ભગવાનને અનેક વિશેષણોથી નવાજવામાં આવ્યું છે એવું ભક્તામત સૂત્ર આપણે રોજ નથી બોલતા? અને શું જયવીરાય અને ભક્તામતના રચયિતાને એ ખબર નહોતી? એ આપણાથી તો વધારે જ્ઞાની હતા ને, આપણે એનાથી વધારે જ્ઞાની તો નથી ને? છતાં એમણે ભગવાનને કેટલા વિશેષણોથી નવાજ્યા છે, ભગવાન પાસે મોક્ષની માંગણી કરી છે. તો આપણે ભગવાન પાસે જેની પાસે જે છે એમણે મેળવ્યું છે એ એમની પાસે માંગવામાં કોઈ કંઈ જ રોંગ જણાતું નથી. બાકી તો ચોઈસ ઇઝ યોર્સ. ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. બે તીર્થંકરોની વચ્ચે ઘણો ઘણો સમય વીતી જતો હોય છે. એટલે તીર્થંકરોનું શાસન અમુક વર્ષો સુધી ચાલે અને પછી બધી આંધાધૂંધી ફેલાઈ જતી હોય, લોકો ધર્મ પણ ભૂલી જતા હોય શું છે શું નહીં. તો જ્યારે તીર્થંકર પોતે કેવળ જ્ઞાન પામે છે ત્યારે પાછું બધું જ જ્ઞાન હાજર થાય છે. એ વખતે પહેલી દેશના આપે છે, એ દેશનામાં કોઈને દીક્ષાના ભાવ થાય અને થાય જ. એક માહિત સ્વામી ભગવાનનું એવું હતું કે એમની પહેલી દેશના નિષ્ફળ ગઈ, બાકી દીક્ષાના ભાવ થાય એ દીક્ષા લે. ભગવાન જે વાણી બોલે એને આગમોની રચના કરે અને એવી રીતના ચતુર્વિધ સંઘ સ્થપાય. સાધુ સાધ્વી શ્રાવક ને શ્રાવિકા, જે ભગવાનના વચનોને માને છે એ શ્રાવક શ્રાવિકાઓ, તથા જે દીક્ષા લે છે તે સાધુ સાધ્વી. એ દરેક તીર્થંકર વખતે આગલા તીર્થંકરનું લગભગ બધું ભૂસાઈ ગયું હોય છે અને આ નવેસરથી સ્થાપના થાય, નવેસરથી આ ધર્મ ભરશે. ધર્મ એક જ હોય, 24 તીર્થંકરો એક જ ધર્મ પ્રરૂપે, પણ એ ધર્મનો ફરીથી એનો પ્રવર્તન થાય અને એ પાછા 200 ના 200 ચાલે, પાછી આંધાધૂંધી ફેલાઈ જાય અને પાછું નવા તીર્થંકરનો જન્મ થાય. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે ને સંભવામી યુગે યુગે, એ આ મતલબમાં છે કે એક યુગ પૂરો થશે, તીર્થંકર જન્મ થશે, એ ચતુર્વિંશ અગ્નિ સ્થાપના કરશે, કેવળ જ્ઞાન મેળવશે, પાછું બધું આંધાધૂંધી ફેલાશે, ત્યાં પાછા બીજા તીર્થંકરનો જન્મ થશે. અહીંયા ભારત ભરત ક્ષેત્રમાં ને ઐરાવત ક્ષેત્રમાં આ રીતના ચાલે છે, જ્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં તો કાયમ માટે તીર્થંકરનો યોગ હોય જ છે. ઓકે.